પાના નંબર 103 અને જૂની બુકમાં 109. આત્મવિધિનો પ્રારંભ વર્ષ 29માં આશોવદ એકમ ગુરુવાર 1952માં થયો. ત્યારબાદ આત્મજ્ઞાન સમદર્શિતા એ 10મી ગાથા ઉપર વર્ષ 31 સંવત 1954માં ખાસ કરીને સમદર્શિતા ઉપર પરમ કૃપાળુદેવે વિશેષ વિવેચન લખ્યું છે. પત્રાંક 837, પાના નંબર 622. આ વચનામૃત એટલા માટે વચમાં જોવું છે કે 19 ગાથાઓમાં જે કંઈ પણ પરમ કૃપાળુદેવે કહ્યું છે તે અત્યંત સંક્ષેપમાં કહ્યું, 837માં નિચોડ મૂકી દીધો છે. જે કંઈ પણ તેઓએ કહ્યું તેને ખોલતા આવડવું જોઈએ અને ખાસ કરીને આત્મસિદ્ધિના પ્રાગટ્ય પછી 2 વર્ષ બાદ 1954માં જેઠ વદ 4 પછી આના ઉપર વિવેચન લખ્યું. આ પરમ રહસ્ય છે, રહસ્યમય છે. 1.5 થી 2 વર્ષના ગાળામાં ઘણું ગોલન થયું અને પત્રાંક 837માં માર્ગ વિશે, માર્ગની પ્રરૂપણા વિશે, સદગુરુ વિશે, ઉપદેશ વિશે, ઉપદેશક વિશે ઘણું ગોલન કરીને નિષ્કર્ષ આપ્યો. આ એટલા માટે વચનામૃત મારે યાદ કરવું છે કે સમગ્ર સાધક જીવનમાં જે કંઈ પણ પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉકેલ આમાં આપ્યો છે. પરમ કૃપાળુદેવના હાડને, એમના રહસ્યને, એમની અસ્મિતાને યથાર્થપણે જાણવું હોય તો 837 પત્ર બરાબર સમજવો પડશે.
પહેલી વાત, સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણ સ્થાનકે સંભવે છે? જરા વાત તો કઠિન છે, ગહન પણ છે, ગહેરી છે, શુષ્ક અને રસ વગરની પણ છે. પણ તમારે રસ લેવો પડશે, તમારે જાણવું પડશે, તમારે સમજવું પડશે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, આ જે લક્ષણો છે તે મુખ્યપણે કયા ગુણ સ્થાનકે સંભવે? અને બીજો પ્રશ્ન, સમદર્શિતા એટલે શું? આ 2 પ્રશ્નોને લક્ષ્યમાં રાખીને લખ્યું છે. પ્રશ્નકાર પણ પોતે અને ઉત્તર આપનાર પણ પોતે છે. પ્રશ્ન કોક કરે અને ઉત્તર કોક આપે તેમ નહીં. તો સદગુરુ યોગ્ય લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક એવા સદગુરુના લક્ષણો હોઈ શકે એની વાત કરી.
ઉપદેશક તરીકેના ગુણસ્થાન 2 જ છે. આ 2 ગુણસ્થાન ઉપર રહેલા ઉપદેશ આપી શકે, બીજા ઉપદેશ પ્રાય ન આપે. ઉપદેશક ગુણસ્થાનક 6 અને 13 છે. 6ઠું ગુણસ્થાનક એ અપ્રમત સર્વવિરતી ગુણસ્થાનક.
ફરીથી વાંચો.
6ઠું ગુણસ્થાનક એ પ્રમત સંયત સર્વવિરતી ગુણસ્થાનક અને 13મું ગુણસ્થાનક એ સંયોગી કેવડી ગુણસ્થાનક. 12મા પછી 13મું ગુણસ્થાનક આવે છે. સંપૂર્ણપણે મોહમાંથી મુક્ત બન્યા છે. 14 ગુણસ્થાનકો છે. ગુણનું સ્થાનક તે ગુણસ્થાનક, ચૈતન્યનો વિકાસ. તો ઉપદેશ આપવાનું સ્થાન 6ઠું ગુણસ્થાન અથવા 13મું ગુણસ્થાન. વચમાં 8મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીનો કાળ બહુ અલ્પ છે. બધો મળીને અંતર મુહૂર્તનો કાળ. ત્યાં વાણી નથી, ત્યાં ઉપદેશ નથી, ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ નથી. માર્ગનો ઉપદેશ આપવાની પ્રવૃત્તિ 6ઠા ગુણસ્થાનકે હોય છે, તે પહેલાં નહીં. 6ઠા ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી, તે 13મી ગુણસ્થાને છે.
ખરેખર તો અધિકૃત રીતે યથાવત યથાર્થપણે માર્ગનું ઉપદેશક પણ 13મી ગુણસ્થાન કે હોય એમનો અધિકાર છે, કારણ સંપૂર્ણ વિતરાગપણું છે અને કેવલ્યની પ્રાપ્તિ પણ છે. કેવળ જ્ઞાન અને વિતરાગતા એ બંને જેના જીવનમાં હોય એ જ ઉપદેશ આપી શકે. પરમ સદગુરુ શ્રી જિનેશ્વર તીર્થંકર આદિ વિશે એવી અવસ્થા ઘટે છે તો બાકી બીજાને ઉપદેશ આપવાના રસ્તા બંધ, કોઈ ઉપદેશ આપી ન શકે.
આગળ
પરમ કૃપાળુ દેવ કહે છે કે તથાપિ છઠ્ઠે ગુણસ્થાનકે વર્તતા મુનિ સંપૂર્ણ વિતરાગતા અને કેવલ્ય દશાના ઉપાસક છે. જુઓ, 13મા ગુણસ્થાનકે પરિપૂર્ણ અવસ્થા છે અને છઠ્ઠે ગુણસ્થાનકે સાધુની ઉપાસકની અવસ્થા છે. તેઓ વિતરાગતાના ઉપાસક છે, કેવલ્ય દશાના ઉપાસક છે અને એ દશા અર્થે જેમના પ્રવર્તન અને પુરુષાર્થ છે રાત દિવસ તેઓ એ માટે જ શ્રમ કરે છે, મથામણ કરે છે, મથે છે, અન્ય કોઈ કારણે મથતા નથી. તેઓ તો માત્ર વિતરાગ અવસ્થા અને કેવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા મથે છે. ભગવાન મહાવીરે શ્રમણ શબ્દ આપ્યો. શ્રમણ એટલે શ્રમ કરનારો, મહેનત કરનારો. શું કોદાળી પાવડા લઈને ખોદતા હશે એવી મહેનત કરતા હશે? ના. વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અને કેવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા માટે એમનો પુરુષાર્થ છે. એ દશા સંપૂર્ણપણે પામ્યા નથી તો પણ એ દશા પામવાનો માર્ગ અને તેનું સાધન એ પરમ સદગુરુ શ્રી તીર્થંકર દેવો પાસેથી અને એમના વચનના આશ્રયથી જેમણે જાણ્યા છે, પ્રતિત્યા છે, અનુભવ્યા છે અને એ માર્ગની ઉપાસના જેવો કરે છે અને વિશેષ વિશેષપણે ઉપાસના કરતા જાય છે.
તેરમા ગુણસ્થાને કે જે રહ્યા છે તે જીન અને તીર્થંકર આદિ પરમ સદગુરુની અને તેમના સ્વરૂપની ઓળખાણ કોણ કરાવશે? છઠ્ઠા ગુણસ્થાને કે જે રહ્યા છે તે ઓળખાણ કરાવશે, એમના નિમિત્તે એમની ઓળખાણ થાય છે, માટે માર્ગનું ઉપદેશકપણું એમના માટે અવિરોધપણે છે. છઠ્ઠા ગુણસ્થાને કે જેઓ છે એ પણ માર્ગનો ઉપદેશ આપી શકે, કારણ તીર્થંકર દેવના ઉપદેશના આશ્રયથી એમણે પ્રતીતિ કરી છે, અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે, વિતરાગતાના અને કૈવલ્યના ઉપાસક છે. એથી નીચેના પાંચમા અને ચોથા ગુણસ્થાનકનું માર્ગના ઉપદેશકપણું ઘણું કરીને ઘટતું નથી, કારણ કે ત્યાં બાહ્ય ગ્રહસ્થ વ્યવહારનો પ્રતિબંધ છે અને બાહ્ય અવિરતરૂપ ગ્રહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું તે માર્ગના માટે વિરોધરૂપ છે. આ વચનો કોના છે? આ પ્રતિપાદન કોનું છે? આ કોણે કર્યું? પરમ કૃપાળુ દેવે કહ્યું છે, ચોથાથી નીચેના ગુણસ્થાને તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં. કેમ? એટલા માટે કે ત્યાં માર્ગની ખબર નથી, ત્યાં આત્માની ખબર નથી, તત્વની ખબર નથી, ત્યાં જ્ઞાની ઓળખાણ નથી, પ્રતીતિ નથી અને સમ્યક વિરતિ પણ નથી. આત્માની પ્રતીતિ નથી અને ઓળખાણ, પ્રતીતિ અને સમ્યક વિરતિ ન હોવા છતાં પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ છે, કુગુરુપણું, માર્ગનું વિરોધપણું છે. ત્રણ લક્ષણો આપ્યા, મિથ્યાત્વ છે, કુગુરુપણું છે અને માર્ગનું વિરોધપણું છે. જાણતો જ નથી અને વાત કરે છે, જોયું નથી અને વાત કરે છે, પ્રતીતિ નથી, વિતરાગતાની ખબર નથી, કૈવલ્યની ખબર નથી, સર્વજ્ઞની ખબર નથી, એમના માર્ગની ખબર નથી, દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી અને વાત કરે છે. ચોથા પાંચમા ગુણસ્થાને કે એ ઓળખાણ છે, પ્રતીતિ છે અને આત્મા જ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમે દેશવીરતીપણાને લઈને ચોથાથી વિશેષ છે. છતાં છઠ્ઠા ગુણસ્થાને સર્વવીરતિ જેટલી વિશુદ્ધ ત્યાં નથી. પ્રતિપાદન જે આવશે તે જ્ઞાનમાંથી નહીં પણ આંતરિક શુદ્ધિમાંથી આવશે. એટલા માટે પરમ કૃપાળુદેવ એમ કહે છે કે આત્મજ્ઞાન સમર્દર્શિતા આદિ જે લક્ષણ દર્શાવ્યા તે સંયતી ધર્મ સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાને છઠ્ઠા ગુણસ્થાને વર્તતા અને સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે. કારણ કે તેમનામાં આવા ઘણા પ્રકારના અંદરના અંશો ખીલેલા છે.
બસ ગઈકાલે 837 પત્રનો આપણે વિચારણા કરેલી, સ્વાધ્યાય કરેલો, અને એની અંદર જે વાત છે એ વાત અહીંયા મુનિશ્રી હવે વિશેષ મૂકે છે. એ વધારે આપણને લક્ષમાં આવે એટલા માટે આપણે પત્રો સ્વતંત્રપણે ગઈકાલે વિચાર્યો. એની અંદર જે વાત મૂકી છે એ વાત શું આવે છે કે સદગુરુના લક્ષણો જે આત્મસિદ્ધિની ગાથા નંબર 10માં કહ્યા છે તે કયા ગુણસ્થાનકે સંભવે. આ સ્પષ્ટ પોઈન્ટેડ પ્રશ્ન છે, એમાં કોઈ અસમંજસતા નથી. પ્રશ્ન સ્પષ્ટ છે અને આખો જૈનના ગમે તે ફિરકા હોય, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી કે દિગંબર, પણ 14 ગુણસ્થાનકની પરિપાટી એ સર્વજ્ઞે કહેલી હોવાથી એ સર્વમાન્ય છે. એમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ મતભેદ નથી, કોઈ માન્યતા અમાન્યતાનો પ્રશ્ન પણ એમાં નથી. એ 14 ગુણસ્થાનકની પરિપાટી એ બરોબર શાશ્વત માર્ગનું જે સ્વરૂપ વિતરાગે કહ્યું છે એનું વ્યવહારિક સ્વરૂપ છે. સૈદ્ધાંતિક સ્વરૂપ એક વાત છે અને વ્યવહારિક ભૂમિકા કે ભાઈ આટલી આટલી ગુણની પ્રકૃતિ ખપતી જાય એમ જીવનું ઉર્ધ્વ આરોહણ, આત્માનો વિકાસ થતો જાય એ માટે 14 ગુણસ્થાનકની આખી શ્રેણીનો ક્રમ આત્મગુણ વિકાસનો ક્રમ છે અને એ જિનેશ્વર કથિત હોવાને કારણે સર્વમાન્ય છે. જેમાં કોઈ પણ પ્રકારનો ફિરકાનો અમન્યાનો કોઈ વિરોધ નથી. એ પ્રશ્ન કર્યો છે કે તો આ સદગુરુ કયા ગુણસ્થાનકે સંભવે. બહુ જ મહત્વની વાત મુમુક્ષુ જીવને સમજવા માટે કે આત્મત્વ પ્રાપ્ત કરવું છે અનાદિથી છે નહીં, ક્યાંથી થશે? તો જે જ્યાં હોય ત્યાંથી થાય, જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી થાય, એ સિવાય મળે નહીં. તો એ દર્શાવે છે અહીંયા. તો એમાં એને ભૂમિકા આપી કે અમે જે લક્ષણ કીધા છે ગુરુના એ ઉપદેશક તરીકે મુખ્યત્વે અમે લક્ષણ કીધા છે. એ લક્ષણ કહેવાનો અમારો સંદર્ભ શું છે કે ઉપદેશકપણું, માર્ગનું ઉપદેશકપણું, અને આવું ઉપદેશકપણું ક્યાં સંભવે? આ 14 ગુણસ્થાનકની પરિપાટીમાં 6 અને 13 આ સ્પષ્ટ 1 થી 14 છે, મિથ્યાત્વથી માંડીને સિદ્ધત્વ સુધી છે. તો સાહેબ આવું માર્ગનું ઉપદેશકપણું એ ક્યાં સંભવે? તો કે 6 અને 13 તેરમું છે એ પરિપૂર્ણ છે. પરિપૂર્ણ છે, પૂર્ણ વિતરાગતા છે, પૂર્ણ સર્વજ્ઞતા છે, પૂર્ણ નિર્ગ્રંથતા છે, એટલે એ જ છે. પણ જ્યારે 13મું નથી તો પછી ઉપદેશક પણ બંધ થાય, માર્ગ અવરુદ્ધ થાય, એ પ્રશ્ન ઉકો છે. તો પોતે જ કહે છે કે તો પણ માર્ગ પ્રકાશક હોઈ શકે, સંભવી શકે. જો સંભવે શબ્દ છે, સંભવી શકે ક્યાં સંભવી શકે? 6ઠે ગુણસ્થાનકે સંભવી શકે. સંયંતી ધર્મે સ્થિત, 6ઠા ગુણસ્થાનકનું સ્પષ્ટ સ્વરૂપ આપ્યું છે. સંયંતી ધર્મે સ્થિત, જે સંયમની અંદર છે એની અંદર સ્થિત થયેલા છે એવા જે જે જીવો છે એ સંભવી શકે ઉપદેશકપણું. એનામાં એના કારણ કયા? ક્યારે સંભવી શકે? એ પોતે જે 13મે ગુણસ્થાનકે શું દશા છે? પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ કેવળ જ્ઞાન. તો જે કૈવલ્ય દશાના ઉપાસક છે અને જે વિતરાગતાના ઉપાસક છે એ સિવાય જેને કશું જ જીવનમાં કરવાનું નથી, 50 પ્રકારના અરમ સમારંભ લઈને બેઠા છે એની વાત અહીંયા થતી નથી. છઠ્ઠે ગુણસ્થાનકે પણ સંયતિ ધર્મમાં સ્થિત પણ એવા જ આત્માઓની વાત છે કે જે આત્માઓ સંપૂર્ણપણે વિતરાગતાના અને કૈવલ્ય દશાના જ ઉપાસક છે અને એ ઉપાસકનો માર્ગ એમણે એ પૂર્ણ વિતરાગ પાસેથી એમના વચનોથી જ પ્રાપ્ત કરેલો છે, પ્રતીત્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે. એવા પુરુષ અહીંયા સંભવે છે. બધા જ છઠ્ઠે ગુણસ્થાનકે છે એ ગુરુ છે એવી કોઈ વાત અહીંયા છે. એટલે સર્વવીરતીપણું સંયતિ ધર્મથી છે તો એ કહ્યું છે, તો એની પ્રવૃત્તિ છે અહીંયા સંભવે છે. અહીંયા એ વાત મૂકીને સરસ કહ્યું છે કે કેવળ જ્ઞાન અને વિતરાગતા એ બંને જેના જીવનમાં હોય એ જ ઉપદેશ આપી શકે. આ સીધી વાત, કેવળ જ્ઞાન અને વિતરાગતા. પણ કે સાહેબ, એ જેના જીવનમાં હજુ પૂર્ણ પ્રગતિ નથી તો શું કરવું? તો કે ઉપાસક, એ દશાના ઉપાસક, કેવળ જ્ઞાનના ઉપાસક અને પૂર્ણ વિતરાગતાના ઉપાસક હોય અને સંયતિ ધર્મની અંદર સ્થિત હોય તો એવા જીવો ઉપદેશ આપી શકે અને એમાં સદગુરુ પણ સંભવી શકે. સમજાયું નહીં મને કંઈ? છઠ્ઠામાં સંભવે એટલા માટે એ પ્રમત્તપણે હોવાને કારણે પ્રમત્તનો અર્થ શું થયો, અપ્રમત્તનો અર્થ શું થયો? હા, અપ્રમત્ત જે સ્વરૂપમાં જ સ્થિર થઈ ગયો છે તો પછી ઉપદેશક ક્યાં કરે? ઉપદેશક પ્રવૃત્તિ એ બાહ્ય વ્યવહાર છે. સમજો છો ને કે નહીં? પણ સાતમું અપ્રમત છે. પણ સાતમા, છઠ્ઠા ને સાતમામાં ઝૂલતો હોય કોઈ એક ગુણસ્થાનકની અંદર એની સ્થિરતા ન હોય. પણ એ ઝૂલતામાંથી જેમ કહે છે ને કે આમ ઇંડોળો હોય આમથી આમ જાય ને આમથી આમ જાય, ઘડિયાળનું લો અલગ છે આમથી આમ જાય, એમ છઠ્ઠું સાતમું, છઠ્ઠું સાતમું, છઠ્ઠું સાતમું, અને એટલું બધું સ્વરૂપની સ્થિરતા થાય તો આઠમામાં વયો જાય અને આઠમામાં જાય તો ત્યાંથી તેર સુધી એનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો. તો ક્રિયા ક્યારે કરે? ગ્રંથની રચના ક્યારે થાય? ઉપદેશકપણું ક્યારે થાય? બોધ ક્યારે કરે? તત્વજ્ઞાનનું લેખન ક્યારે કરે? કઈ અવસ્થામાં કરે? અપ્રમત્તમાં કરે? સમજી લઈએ, બહાર ઉપયોગ ગયો તો એ પ્રમત્ત થયો અને આમાં બહાર ઉપયોગ લાવ્યા સિવાય આ પ્રવૃત્તિ ઘટી ન શકે. આ પ્રવૃત્તિ બાહ્ય ઉપયોગ વિના ઘટી શકે નહીં. બહુ સરસ વાત કુંદકુંદાચાર્ય ભગવાને સમયસારજી શાસ્ત્રમાં લખ્યું છે કે અમે સ્વભાવમાં સ્થિર ન રહી શકા માટે આ ગ્રંથ લખ્યો. અમારી પ્રમત્ત અવસ્થા જે છે તો પ્રમત્ત અવસ્થામાં અમે બાહ્યમાં સંસારમાં ન જાય અને સ્વરૂપમાં રહીએ એવી પ્રવૃત્તિ શોધવા માટે અમે આ ગ્રંથની રચના કરી. કેમ કે હવે અપ્રમત્ત તો છીએ નહીં અને પ્રમત્ત હોય તો પ્રમત્તની અંદર જો સામે કાંઈ ન હોય તો પ્રમત્તમાં વિષયો તો અનેક છે, સંસારિક પણ છે અને પરમાર્થના પણ છે. તો આ જે સાધુ છે કે જે સતત પાછું અપ્રમત્તમાં જવાનું જ જેનું લક્ષ્ય છે એ શું કરે છે? આવા ગ્રંથો અથવા ઉપદેશક પણ એને સંભાવે છે કે જેથી કરીને એ પ્રમત્ત અવસ્થામાં પણ એની ગતિ કઈ તરફ? અપ્રમત્તા તરફ. આ એનો ઉપાસક છે, કૈવલ્ય દશાનો ઉપાસક છે, વિતરાગતાનો ઉપાસક છે. એટલે એમણે કહ્યું કે અમારા પ્રમત્ત ભાવની અંદર અમે આ મહાન શાસ્ત્રની રચના કરીએ છીએ. સમયસારજીની આ પ્રમત્ત અવસ્થા છે જ્ઞાનીની. આવી અદ્ભુત સ્થિતિ છે, આવી સ્થિતિવાળો માર્ગનો બોધ કરી શકે અથવા આવી સ્થિતિમાં જે હોય એમાં સદગુરુના લક્ષણ સંભવી શકે. કેવળિયા સિવાય બીજો કોઈ એની પાસે પછી એ બહારના સાંસારિકની અંદર આરંભ સમારંભ અનેક પ્રકારના બીજા સંસારિક વાસનાના કામો એ ન કરે, એમાં એ હોય નહીં, એનું લક્ષણ છે. બરોબર છે? છઠ્ઠું ગુણસ્થાન એટલે સાતમું. સુમિત્રાબેન, તમે બે બેનપણીયું નક્કી કર્યું છે? કઈ વાંધો નહીં, પ્રશ્ન ચર્ચા વિચારણાથી જ આપણને સ્પષ્ટતા થશે કે સાતમે શું કામ નહીં, સાતમે શું ખોટ છે. પણ સાતમું ગુણસ્થાનક કયું છે? અપ્રમોદ ભાઈએ ઉપયોગ નથી, હવે શું કરવું? એ પોતે છે પરિપૂર્ણ, પણ ઉપયોગ તો કેવી રીતે? કેટલી વાર એવું બને છે કૃપાળુદેવ પત્ર લખતા લખતા બંધ કરી દે છે. જો છઠ્ઠે ને સાતમે ઝૂલતા હોય તો એને કહ્યું કે બંધ કરી દીધો, મેં નથી લખવું, કઈ ઉદય કઈ આવતો. ત્રણ લક્ષણો આપ્યા, મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું. કોને કહેવાય? કે જે જાણતો નથી અને વાત કરે છે, જોયું નથી અને વાત કરે છે, પ્રતીતિ નથી, વિતરાગતાની ખબર નથી, કૈવલ્યની ખબર નથી, સર્વજ્ઞની ખબર નથી, એમના માર્ગની ખબર નથી, દ્રવ્યગુણ પર્યાયની ખબર નથી અને વાત કરે છે. શેના આધારે કરે છે? શબ્દના આધારે. વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ ક્યારે પોતે અનુપ્રેક્ષા કરીને એની ધારણા નથી કરી. જ્યારે તત્વની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, ધ્યાનમાં એ તત્વ અંગેની સ્થિરતાની વિચારણા ચાલે છે, પણ ધ્યાન પહેલાનો એક આખો યોગનો માર્ગ છે ધારણાનો. આ ધારણા થવી જોઈએ. આત્મા વિશેની ધારણા જ ગલત હોય તો આત્મા વિશેનું ધ્યાન કેવું હોય? તો જેની ધારણા ખોટી એનું ધ્યાન પણ ખોટું, અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ સાચી હોય? હોય જ નહીં. પણ એ માની લે ભ્રાંતિથી કે હું તો પછી સમાધિમાં આવી ગયો, તારું ધ્યાન ખોટું હતું અને તું સમાધિમાં આવી ગયો તો તું બેસું જ થઈ ગયો, બેહોશ થઈ ગયો. બેહોશી એ ધ્યાનનું લક્ષણ નથી, જાગૃતિ એ ધ્યાનનું લક્ષણ છે. પૂર્ણ જાગૃતિ, સ્વરૂપની પૂર્ણ જાગૃતિ. પણ જીવને ધારણા બાંધે તો ખબર પડે ને. હવે અત્યારે ધ્યાનના પ્રયોગો ખૂબ થાય, ધ્યાનના પ્રયોગો ખૂબ થાય, ધારણા હોય નહીં. શેનું ધ્યાન કરવું છે? તો કઈ નહીં, શૂન્ય થઈ જાઓ તમે. શેનું ધ્યાન કરવું છે? એક વિષય ઉપર સતતપણે નિર્વિકલ્પ અવસ્થા, એની સ્થિરતા રહે, એ ધ્યાનનું સ્વરૂપ છે. અહીંયા વિષય પણ નથી અને એ સ્થિરતા કરીને બેઠો મૂઢની જેમ, મૂઢ વિવેકહીન વિચારહીન, તો એ શું ધ્યાન કરતો હશે? શેનું કરતો હશે? તો આવી અવસ્થા ઘણીવાર ઘણાને આપણે કહીને કે આમ પથારીમાં ડોળા કાઢીને જોયા કરે ચારે બાજુ, કોઈને ઓળખે નહીં, કોઈનું કંઈ જાણે નહીં, આ છે તે, આપણે કંઈ ધ્યાનમાં છે એમ. જેને કશી ગતાગમ નથી, ચેતના નથી, જેનામાં કોઈ ઉપયોગ ચાલતો નથી અત્યારે, આ શું ધ્યાન બેઠા? આવી આપણી ધારણા બંધાય એ બોધથી બંધાય, સદગુરુના ઉપદેશથી બંધાય. આત્મા જેને જાણ્યો નથી, જોયું નથી અને વાત કરે છે, પ્રતીતિ નથી, વિતરાકતાની ખબર નથી, આ બધા તત્વો સદગુરુ પાસેથી સાંભળીને અથવા તો ગ્રંથમાં વાંચીને એની વિચારણા કરે, મનન ચિંતન કરે, એની અનુપ્રેક્ષા કરે, વિકલ્પથી રહિત થાય અને ધારણા બંધાવે કે આત્મા આ છે. હું પ્રાપ્ત કરી શકું ન કરી શકું એ પછી વાત છે, પણ મારા પુરુષાર્થમાં મારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્માનું સ્વરૂપ આ છે. હવે મારે ધ્યાનમાં જવું છે એ આત્મામાં સ્થિર રહેવા માટે. વિતરાગતા શું છે એનું સ્વરૂપ તો ખબર હોવું જોઈએ ને, કે વિતરાગતા શું, મુનિપણું શું, 25 પ્રકારના પોતાના આરંભ સમારંભના પ્રકલ્પ ચાલતા હોય, બધા પ્લાનિંગ ચાલતા હોય, પ્રોજેક્ટ ચાલતા હોય, અને આ વૈરાગ્ય છે, આ વૈરાગ્યનું લક્ષણ છે. વિતરાગતા એ વૈરાગ્યથી થાય, વિરાગ વિના વિતરાગતા સંભવી ન શકે. એટલે કહ્યું કે કેવલ એને આ સિવાય બીજો કંઈ ઉપાય નથી. એવો છઠ્ઠા ગુણ સ્થાનકમાં જે છે એ સદગુરુનો માટે યોગ્યતા ધરાવી શકે, બીજો નહીં. તો અહીંયા કહે છે કે આ પ્રતિપાદન એનું કહ્યું છે કારણ કે માત્ર એને શાસ્ત્રનું જ્ઞાન છે એટલે એ માર્ગ પ્રકાશી ન શકે. વાક્ય આકરું છે, ઘણું આકરું છે, પણ એની અંદર સરસ મજાની ચાવી આપી છે કે પ્રતિપાદન એ જે કરશે એના જ્ઞાનમાંથી નહીં થાય, પણ આંતરિક વિરતિ વિશુદ્ધિ એમાંથી આવશે. કૃપાળુદેવે એક વાક્ય આપ્યું છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. આત્મતત્વનો માર્ગ શુદ્ધિનો છે, બુદ્ધિનો નહીં. એ બુદ્ધિમાંથી કોઈ વાત આવે છે તો ત્યાં આત્મતત્વનું પ્રતિપાદન થવાનો આધાર ચિત્તની શુદ્ધિ છે. ચિત્તની અંદર અનેક પ્રકારની વાસનાઓ જો રમતી હોય તો એનું પ્રતિપાદન દૂષિત છે. એ આનંદગંજીએ બીજા અજીતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું, તરતમ યોગે રે તરતમ વાસનારે વાસિત બોધ આધાર. હે પ્રભુ, તારો માર્ગ ક્યાંય એમને મળતો નથી, નથી આગમમાં મળતો, નથી પરંપરામાં મળતો, આ તો આંધળો આંધળાને દોરે એવો ઘાટ થઈ ગયો છે, અને તર્ક વિચારથી તો કોઈ પાર પામી શકે એમ નથી. અને જે થોડું ઘણું કે પામ્યા હશે પૂર્વના સંજોગે, એ પણ એને જેવો યોગ પ્રાપ્ત થયો, માન સન્માન પૂજા સત્કાર સિદ્ધિ પ્રસિદ્ધિ જય જયકાર, તો તરતમ યોગે રે તરતમ વાસના રે, એને પાછી આવી બધી વાસનાઓ ઉભી થઈ, એટલે એનો બોધ પણ દૂષિત. વાસિત બોધ આધાર. હે પ્રભુ, અમારે તો નિર્વાસિત બોધ શુદ્ધ જોઈએ છે, જેનું ચિત્ત શુદ્ધ છે, જેના ચિત્તમાં કોઈ પણ પ્રકારની સાંસારિક વાસના સ્થૂળ કે સૂક્ષ્મ પણ જે નથી, એવું નિષ્કારણ એવી કરુણાવાળો એ જે ચિત્ત શુદ્ધિ છે, વિશુદ્ધિ છે, સંશુદ્ધિ છે, એવા ચિત્તમાંથી ઉપદેશની ધારા પ્રતિપાદિત થાય છે, બાકી જ્ઞાનના ગ્રંથના બુદ્ધિયુક્ત જ્ઞાનથી નહીં. તર્કયુક્ત જ્ઞાનથી નહીં, એ બુદ્ધિથી પ્રવૃત્તિના ચાલે છે, બુદ્ધિથી નહીં, ભાવથી, શુદ્ધિથી, ચિત્તની શુદ્ધિથી. એટલે કે છે કે જે પ્રતિપાદન આવશે તે જ્ઞાનમાંથી નહીં પણ આંતરિક શુદ્ધિમાંથી આવશે. માટે કૃપાળુદેવ એમ કહે છે કે આ જે લક્ષણ અમે બતાવ્યા છે એ સંયતી ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાનકે વર્તતા અને સદગુરુના લક્ષ્ય મુખ્યતાએ દર્શાવ્યા છે. કારણ કે એમનામાં આવા ઘણા ઘણા પ્રકારના અંદરના અંશો ખીલેલા છે. બુદ્ધિની ચમત્કૃતિની વાત નથી કે તર્ક વિતર્ક કેટલા કરે છે, એ કોઈ ચમત્કાર બુદ્ધિનો અહીંયા પ્રતિપાદનની અંદર એનું કોઈ સ્થાન નથી. વાતની સૂક્ષ્મતામાં લઈ જાય છે મુનિશ્રી. સદગુરુની ઓળખાણ કરવી છે કારણ કે સદગુરુ વિના માર્ગ નથી. દ્રષ્ટિ આપે છે, ગુરુગમ આપે છે. સદગુરુ એટલે એક દ્રષ્ટિ આપે તે, ગુરુગમ આપે તે, ગમ એટલે સમજવાની રીત. પરમાર્થને સમજવાની રીત શું? વિતરાગતા સમજવી, કેવલ જ્ઞાન સમજવું, સંયતી ધર્મ સમજવો, સંયમનો અર્થ સમજવો, વૈરાગ્યનો અર્થ સમજવો. વૈરાગ્યના નામે તો કેટલું કેટલું અત્યારે ચાલે છે જબરજસ્ત, અને જેટલા તોફાન વૈરાગીના છે એટલા તો સંસારીના નથી હિન્દુસ્તાનમાં. તો આ જે આખી સ્થિતિ છે એ સમજવી પડે. એટલે શબ્દ મૂક્યો કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર કે ત્યાગ વિરાગન ચિત્તમાં. અરે આવા ત્યાગી ને વૈરાગી તો સાહેબ તમે આવો હિન્દુસ્તાનમાં ગામડે ગામડે છે, બેઠા છે, આશ્રમ નાખ્યો છે, મઠ નાખ્યો છે, કોઈ મઠાધિપતિ, કોઈ મહંત છે, કોઈ મંડલેશ્વર છે, કોઈ મહામંડલેશ્વર છે, આ બધાય પોતાને ત્યાગી વૈરાગી કેવડાવે છે. કૃપાળુદેવ કહે છે અમે બાહ્ય ત્યાગી વૈરાગીની વાત કરતા નથી, જેના આરંભ સમારંભ ચાલવું જોઈએ ચિત્તમાં. અને જેને ચિત્તમાં ત્યાગ હોય એને બહારમાં કોઈ રસ ન હોય. નો એ પૂજાદિની જો કામના રે, એને કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થાય. બાહ્ય ઉપયોગમાં જતું હોય ચિત્ત, એવો કોઈ પણ આરંભ સમારંભ થાય એ ન કરે, દૂર રહે. કેમ કે ચિત્તની વૃત્તિ એ તરફ ખેંચાય, દોરાય, પ્રેરિત થાય. આવી કોઈ પ્રેરણા ગુરુની ન હોઈ શકે, અને હોય તો એ ગુરુ નહીં. એટલી બધી ઓળખાણ આપી છે, આમાં કસોટી શિષ્યની જો ગુરુની કાંઈ નથી. ગુરુ ગુરુના સ્થાને જ છે, કાંઈ ચિંતા નહીં કરવાની, કોઈએ ગુરુની ઉપાધિ ન કરવી. શિષ્યની વાત છે. પાંબુ છે કોને? શિષ્યને. જેને પાંબુ છે એને ગુરુ ઓળખવા છે. એટલે આત્મસિદ્ધિ જો બરોબર નહીં સમજીએ તો આપણે બીજા છેડે વયા જશું, જે છેડાનું આપણે કઈ કામ નથી. આપણે ગુરુને કઈ નથી. છઠ્ઠા ગુણસ્થાનક ઉપર કોઈ સદગુરુ હોય ને કોઈ ન હોય, સંભવ્ય શબ્દ છે. તો ન હોય તો એ જાણીને એનું કામ જાણે, આપણે શું કામ છે. આપણને કેનાથી મતલબ છે? કે જે માર્ગ બોધી શકે, કેવડીના વિરહની અંદર પણ જેની પાસેથી આપણને સાચો પરમાર્થનો માર્ગ મળી શકે, એટલે જે માર્ગ પ્રતિબોધી શકે, જે ઉપદેશી શકે, જે પ્રવર્તન કરાવી શકે, એવો ગુરુ આપણે શોધવો પડે આપણા અનાદિના પરિભ્રમણનો અંત લાવવા માટે. તો એ માટે થઈને અહીંયા કૃપાળુદેવે આપણને શિષ્ય તરીકે આ ઓળખવાનું લક્ષ્ય પ્રશ્ન કર્યો છે પોતે શિષ્ય તરીકે, કે સાહેબ આ ક્યાં હોય, તો કયો, અમારે કોને પકડવા. સરસ વાત મૂકી છે, થોડી ગંભીર છે અને થોડી સૂક્ષ્મ છે, પણ હવે જેને ખરેખર લાગી છે એને તો એમાં જ ઉપયોગ મૂકીએ છૂટકો છે. ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે, પસંદગી હોય કે ન, બાજુ મૂકી દે તારી પસંદગી. તારા લક્ષ્યને આધારિત આ વાતને લક્ષ્યમાં લેવી પડશે. કારણ કે પસંદગી મોટી છે. આખા જીવનનો અનંત સંસારના પરિભ્રમણનું ટર્નિંગ પોઈન્ટ છે. એકદમ રાઉન્ડ 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 ચાલ્યા જ કરે છે. એમાંથી એક જ જગ્યા એવી છે કે જુનિયાથી નીકળો તો સીધા મુક્તિ તરફ ચાલો, નહીતર પાછું એ જગ્યા એટલો ભાગ ચૂકી ગયા તો ચક્કર ચાલુ છે. 84 લાખ યોનિનું ચક્કર ચાલુ છે, 4 ગતિનું પરિભ્રમણ ચાલુ છે, અનંત જન્મ મરણનું ચક્કર ચાલુ છે. તો આ ચૂકી જવાનું છે, એ ન ચૂકાય. અને એ ન ચૂકાય એ સેન્ટર છે, એ સદગુરુનું છે. એટલે કહ્યું કે તું ઓળખી લેજે. બરોબર ઓળખ છે. ઓળખવા માટે પેલા તું પૂરેપૂરો મુમુક્ષુ થાજે, ત્યાર પેલા સદગુરુની પરીક્ષા કરવા ન જાતો. પાછો ડ્રાઈવર થતો નહીં. સદગુરુની પરીક્ષા કરી શકે, પણ કોણ કરી શકે એ નક્કી છે. કોણ કરી શકે? મુમુક્ષુ હોય એ જ. જે મુમુક્ષુ નથી એનો અધિકાર નથી, કેમ કે તારે સદગુરુનું કઈ કામ નથી. તું તો વિશ્લેષક છો, છાપાવાળો છો. છાપાવાળો ગમે તેની વિવેચના કરે, ખબર પતરી, આણે આમ કર્યું, આણે એને કઈ લેવા દેવા હોય નહીં. એમ કોઈ ગુરુ કયો છે ને કયો છે એની બધી સમીક્ષા કરવાનો અધિકાર કોને છે? મુમુક્ષુને છે, જેને આત્માર્થનું કામ છે. અને જેને આત્માર્થ જાણવો છે, માર્ગ જાણવો છે. આત્માની કઈ જાણવા માટેની તેની કોઈ કમી નથી, મોક્ષ જાણવાની કમી નથી, માર્ગ નથી મળતો. વર્તમાન કાળમાં જો મુશ્કેલી હોય તો માર્ગની છે. આ માર્ગ આપનાર જો કોઈ હોય તો એ તો પરમ ગુરુ છે. પણ પરમ ગુરુ નથી તો હવે શું કરવું? તો કે માર્ગ બંધ નથી, માર્ગ બંધ થઈ શકે નહીં. તો સંભાવના તો કયો સાહેબ? કોઈ કેવું પોસિબલ સેન્ટર્સ? તો કે છે આ સંભવ છે. સંયતિ ધર્મે સ્થિત 6ઠા ગુણસ્થાનકની અંદર રહેલા એવા જીવો જો એની શરત એ કૈવલ્ય દશાના અને પૂર્ણ વિતરાગતાના ઉપાસક હોય, એ સિવાયની ઝંઝટમાં પડ્યા ન હોય, એને એની પાસેથી આ માર્ગ મળવાની સંભાવના છે. આટલી સરસ વાત મૂકી છે. આગળ
ચોથા 5મા ગુણસ્થાને કે ઓરખણ જરા સમજી લેતું. 6ઠા ગુણસ્થાકની વાત અને 13મા ગુણસ્થાકની વાત, અને એટલા જ માટે સર્વાશે સંપૂર્ણપણે 13મા ગુણસ્થાને જે વર્તે છે એવા વિતરાગ અને કૈવલ્ય સંપન્ન એવા જીવનમુખ સંયોગી કેવડી એવા જે હર્યંત પરમાત્મા એમના વિશે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમસુત સદગુરુ લક્ષણ યોગ. આ 5 લક્ષણો પૂરેપૂરા પરાકાષ્ઠાએ ઘટી શકે છે. અને અને આ જીન, આ અર્યંત, આ તીર્થંકર અને પરમ સદગુરુને પણ ઓળખવાનારા જે જો કોઈ હોય તો વિદ્યમાન એવા સર્વવિરતિધર સદગુરુ છે. એટલે પણ ગૌણ અંશમાં 6ઠા ગુણસ્થાને પણ છે. આવા લક્ષણો જેનામાં પ્રાપ્ત થયા હોય તે જ માર્ગની પરિપૂર્ણા કરી શકે છે અને એ માર્ગનો ઉપદેશ આપી શકે છે. આટલી વાત જો સ્પષ્ટ થાય તો માર્ગ વિશે આટલા વિવાદો જે છે તે થયા, માર્ગમાં આટલા પક્ષપાત જે થયા તે ન થાત. અને માટે એમ કહ્યું છે કે સમદર્શિતાનો પ્રારંભ 6ઠા ગુણસ્થાને થાય અને પરાકાષ્ઠા 13મા ગુણસ્થાને થાય. સંપૂર્ણ વિતરાગ સ્વતંત્રપણે માર્ગની પરિપૂર્ણા કરે છે. એટલા માટે આ પત્રના બાકીના અંશો જોતા પહેલા આ 5 લક્ષણો સંપૂર્ણપણે 13મા ગુણસ્થાને વર્તા સંયોગી જીવનમુક્ત તીર્થંકર પરમાત્મામાં હોય અને તેના ઘણા અંશો 6ઠા ગુણસ્થાને સર્વવિરતિધર એવા મુનિમાં સંયમીમાં હોય તેથી 6ઠા ગુણસ્થાને સ્થાનકે અને 13મા ગુણસ્થાને માર્ગનું ઉપદેશકપણું ઘટે.
પછી આપો બાજુમાં.
આપણું લક્ષ છે એ તો ખરેખર 13મા ગુણ સ્થાનકનું હોવું જોઈએ ને આમ તો.
હા, પરાકાષ્ઠા પૂર્ણતા ત્યાં જ છે. પણ હવે આપણે એમ કહીએ છીએ કે કાળ અપેક્ષાએ અત્યારે આપણને એવા 13મા ગુણ સ્થાનક ઉપરનું સ્થિતની અવસ્થાવાળા પુરુષો પ્રાપ્ત થવા દુષ્કર છે.
વેસ્ટર્ન કન્ટ્રીમાં 13મો નંબર અનલકી, એમાં આપણા માટે લકી નંબર 13મા ગુણ સ્થાનકનું આપણું લક્ષ હોય
હોવું જોઈએ. અને વાસ્તવિક 13મું જ છે. અરિહંત પરમાત્મા એટલે જ નમો અરિહંતાણમ કહ્યું છે. એટલા માટે એ માર્ગના પ્રરૂપક છે અને પ્રવર્તક છે. બરોબર છે. અને આ વાત શેની આવે છે હવે કે કાળ બળે કરીને જ્યારે 13મા ગુણસ્થાનક સ્થિત કેવડી પરમાત્માનો વિયોગ છે તે સમયે મોક્ષનો માર્ગ અવરુદ્ધ છે? તો કે ના, એ ખુલ્લો છે. તો એ ક્યાંયથી મળી શકે? તો કે મળી શકે. એને માટે ક્યાંથી મળે? તો એ આ વાત ચાલે છે. છઠ્ઠા ગુણસ્થાનક ઉપર બધા નહીં, નોટ ઓલ, પણ જેઓ આવા કૈવલ્ય દશાના અને પૂર્ણ વિતરાગતાના ઉપાસક હોય એવા જીવો, એ ખરેખર એની મિનિએચરની આવૃત્તિ છે. એટલે એની પાસેથી આ માર્ગ મળવાનું સંભવિત છે.
અને પાછું આપણે બીજું એ પણ સમજી લેવું પડે ને કે સદગુરુ વગર આ પાછું શક્ય જ નથી.
એટલે
એ વગર ઇમ્પોસિબલ, હાર્ડ છે કે ડિફિકલ્ટ નહીં, ઇમ્પોસિબલ જ,
ઇમ્પોસિબલ.
એટલે આપણે લક્ષ્યમાં રાખીને જ પછી આપણે આગળ વધવાનું.
બિલકુલ.
થેન્ક યુ. શાસ્ત્રોએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે આ ભિન્ન ભિન્ન માર્ગો જે થયા તેનું કારણ એ છે કે તેઓ માર્ગને જાણતા નથી અને માર્ગની વાત કરે છે. આત્માને જાણતા નથી અને આત્માની વાત કરે છે. તત્વને જાણતા નથી અને તત્વની વાત કરે છે. વિતરાગતાને જાણતા નથી અને વિતરાગતાની વાત કરે છે અને દાવો પણ કરે છે. એ દાવો કરનારા હાથમાં ઝંડા લઈને ફરનારા કહે છે કે તુમ આગે બઢો, હમ તુમારે સાથ હે. આમ માર્ગ સ્પષ્ટ ન થાય એટલા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે 10મી ગાથા એ મહત્વની ગાથા છે. વિશેષ વિચારણા હવે પછી આપણે પાછા મળીશું ત્યારે કરીશું. આમાં બહુ સ્પષ્ટ વાત છે. સ્પષ્ટ સિદ્ધાંત અને પ્રરૂપણા છે અને જીવનમાં સમગ્રપણે જે અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ તે અવસ્થા પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠતમ ઉપાયો આમાં છે. એક એક ગાથામાં એક એક માર્ગ અને એક એક સ્પષ્ટતા છે. આ જે કૃષ્ણમૂર્તિ છે અને બીજા કહેનારા છે એમ કહે છે કે ગુરુ જોઈએ જ નહીં. એક વર્ગ એવો છે કે જે ગમે તેવા ગુરુ ચાલશે પણ ગુરુ જોઈએ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક મેણું છે કે આ નગુરો છે, ગુરુ વગરનો છે. ઘણા લોકો એમ કહે છે કે આ નગુરાપણાનું મેણું ભાંગવાના માટે ગુરુ કરી લઈએ છીએ. આવા ગુરુ શું કરશે? માટે અખાએ કહ્યું, ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગળિયા બળદને નાખી નાથ. ધન હરે ધોખો ન કરે, અખા એવા ગુરુને શું કરે.
આગળ વાંચો, તમે પૂરું કરો.
સદગુરુ જ પ્રાપ્ત થવા જોઈએ. કુગુરુ કે અસદગુરુ ન ચાલે, કુળગુરુ ન ચાલે, સંપ્રદાય ગુરુ ન ચાલે, બાપા કે દાતાના ગુરુ ન ચાલે. જીવંત ગુરુ જોઈએ, સદગુરુ જ જોઈએ. અને સદગુરુ એવા હોવા જોઈએ કે જેમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્ણવાની પરમશ્રુત આ લક્ષણો હોય. આવાનો ભેટો થાય તો યશો વિજયજી મહારાજે કહ્યું છે કે આવો ભેટો થાય ત્યારે મારા કપાળમાં મોક્ષનું તિલક ખુદ ભગવાને આવીને કર્યું છે. મોક્ષ મારા બાપનો છે, કોઈ રોકી શકે તેમ નથી. માટે પરમ કૃપાળુદેવે કહ્યું છે કે બીજું કઈ શોધમાં, એક સત્પુરુષને શોધી લે અને પછી મોક્ષ તમારો છે. 837મો પત્ર આધ્યાત્મિક દસ્તાવેજ છે અને શ્રીમદજીને ઓળખવા માટેનું સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે, જેમાં સ્પષ્ટપણે તેમણે વાત કરી છે. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
ફરીથી 837ના પત્રની સાક્ષી આપીને, આધાર આપીને મુનિશ્રીએ આ દસમી ગાથાનું વિવરણ હજી ચાલુ છે, આ તો વચમાંથી એમણે આ પત્રનો આધાર લીધો છે અને એની અંદર એટલી બધી મહત્વની વાત મૂકી છે. એવો વિવાદ છે કે સદગુરુ વગર ન ચાલે અને ગમે તેવો ગુરુ ન ચાલે. ગુરુ પણ જોઈએ અને સદગુરુ જ જોઈએ. જે કૃષ્ણમૂર્તિ અને એવી આખી નવા ફિલોસોફરો જગતમાં થયા છે દાર્શનિક, એ કહે છે ગુરુ એ બંધન છે. જે પરિચિત હશે જે કૃષ્ણમૂર્તિની ફિલોસોફીથી, અને એ જ ફિલોસોફી ઉપર રજનીશે પણ એ ફિલોસોફી ચલાવી છે કે ગુરુ એ બંધન છે, પારતંત્ર છે, જીવની સ્વતંત્રતાનું એક બંધન છે, પરતંત્રતા છે. આવી એક ઇન્ટરપ્રિટેશન, એકાંત ઇન્ટરપ્રિટેશન જ્યારે થાય કે દ્રવ્ય સ્વતંત્ર છે અને પૂર્ણ છે તો ગુરુનું શું કામ છે? તો એટલી બધી આ બુદ્ધિનો ખેલ જ્યારે શરૂ થાય કોઈ પણ વાતની અંદર, જ્યારે તમારે અરૂપીની વાત કરવી છે, અગમ નિગમની વાત કરવી છે, જ્યારે જે શબ્દથી પર તત્વ છે એની વાત કરવી છે, પરમ તત્વની પ્રાપ્તિની વાત કરવી છે, જે રૂપી નથી, જે દેખાતું નથી, જે શબ્દસ્થ નથી, જે વ્યક્ત નથી, જે વક્તવ્ય કરી શકાય એવું નથી, એ તત્વની વાત કરવી છે અને બુદ્ધિનો ખેલ કરવો છે. બુદ્ધિ કોને પકડી શકશે? જે રૂપી છે એને, જેને આકાર છે એને, બુદ્ધિ બીજાને નહીં પકડી શકે. તો એક તરત એમ કે ગુરુની જરૂર નથી, ગુરુ માર્ગ એ ખોટો છે, એટલે ગુરુડમ કીધું છે. ગુરુડમ જે કૃષ્ણમૂર્તિ છે કે જે ગુરુડમ નહીં જોઈએ. દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે પોતાનો માર્ગ કંડારી શકે, વાત સરસ છે, ચોઇસલેસ. અને કહ્યું કે અધ્યાત્મનો માર્ગ છે, ઇટ ઇઝ પાથલેસ વે. આ જે કૃષ્ણમૂર્તિના શબ્દો છે. ઠીક છે, સૌને પોતાની પ્રરૂપણા વ્યક્ત કરવાનો અધિકાર છે, કરે એમાં કાંઈ વાંધો નથી, પણ મુમુક્ષુને એની સાથે સંબંધ નથી. હવે ગુરુ હોવો જ જોઈએ આવી મગજની અંદર કલ્પના છે, એટલે ગમે તે ચાલે. આ બીજો વાત છે કે ભાઈ ગુરુ ન હોવો જોઈએ એક વાત છે, તો ગુરુ હોવો જોઈએ એ બીજો આગ્રહ છે, અતિ અતિનો આગ્રહ. એક બાજુ આ બાબતમાં જેમ સ્પષ્ટ છે કે ન જ હોવો જોઈએ, એમ આ બાબતમાં છે કે હોવો જ જોઈએ. એટલે ગમે તે પ્રકારે કરીને કોઈની કંઠી બાંધ, કેમ કે ગુરુ ન હોય તો નગુરો કહેવાય. અને નગુરા માટે પણ એવું જ કહ્યું છે કે નગુરો મરે તો એની ગતિ થાય નહીં, દુર્ગતિમાં જાય. આ બંને અતિ છે. કૃપાળુદેવ મહત્વના તબક્કે અહીંયા મુમુક્ષુને અહીંયા દસમી ગાથાની અંદર ઉભા રાખે છે અને કહે છે ઉભા રહેજો, સદગુરુ વગર માર્ગનો પ્રતિબોધ થાય એમ નથી. પણ કરનાર એ માર્ગનો જ્ઞાતા તો હોવો જોઈએ કે નહીં? તો એની બુદ્ધિથી એ પ્રતિપાદન કરે એ સાચું કે એની શુદ્ધિથી પ્રતિપાદન કરે એ સાચું? પ્રશ્ન એટલો જ છે. હવે સદગુરુમાં આપણે એવા સ્ટેજે ઊભા છે કે સાહેબ સંયતી ધર્મે સ્થિત છે, છઠ્ઠા ગુણ સ્થાનક ઉપર છે, હવે બુદ્ધિથી કરે એ સાચો કે શુદ્ધિથી કરે એ સાચો? આ જીવનું કલ્યાણ જ્ઞાનાવરણીયથી થાય કે મોહનીયથી થાય? હવે આ પ્રતિનિધિ એવો છે કે જેને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ઘણો ઊંચા પ્રકારનો છે, બુદ્ધિનો પરાકાષ્ઠા છે, એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નવ પૂર્વ જાણે છે, એટલો ક્ષયોપશમ છે, પણ જીવ તત્વથી પરિચિત નથી. તો આ બુદ્ધિથી અને શુદ્ધિવાળો માનસ્તુત ઋષિ છે, એને બુદ્ધિનો કોઈ ચમત્કાર નથી, પણ અંતરંગની અંદર વૈરાગ્યની શુદ્ધિ ગણી છે. એ શુદ્ધિના આધાર ઉપર એ પોતાનું આત્મકલ્યાણ સાધે છે. અને જગતના મોટા ભાગના જીવો જ્ઞાની નથી થયા, પણ જ્ઞાનીના આશ્રિત થયા છે. કૃપાળુદેવે એટલા માટે બહુ સરસ પ્રતિપાદન કર્યું છે કે મોક્ષ માર્ગમાં બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ ઘટે છે, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીના આશ્રયની. હવે આપણા માટે બે જ ચોઈસ છે, કાં તો જ્ઞાની થા, પૂર્ણપણે જ્ઞાની થા. ઘણા શાસ્ત્રો છે અને કા જ્ઞાનીનો આશ્રિત થા. જ્ઞાની થવા માટે જ્ઞાનના ભંડારો છે, જ્ઞાની થાતું. પણ એ પ્રતિપાદન 9 પૂર્વનો ભણેલો કે 14 પૂર્વ સુધી ભણેલો, જો પ્રમાદ હોય 14 પૂર્વ ભણેલામાં, તો પણ એ માર્ગને પ્રાપ્ત કરી શકતો નથી. 9 પૂર્વનો ભણ્યો હોય અને જીવની અનુભૂતિ ન થઈ શકી હોય તો પણ એ અજ્ઞાની કહ્યો છે. આ સ્થિતિ છે. તો એનો મતલબ એ થયો કે આપણું કલ્યાણ જ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમના આધાર ઉપર નથી, પણ મોહનીયના કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીયને જો હણાઈ જશે તો જ્ઞાનાવર્ણ્ય ભલે ઊભું, કઈ વાંધો નહીં, બધા ક્રમો ભલે ઉભા રહીએ, પણ નિયમ એવો છે કે મોહનીય કર્મનો નાશ થાય, ક્ષય થાય, પછી જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કે અંતરાય ટકી શકતા નથી. એ ગમે તેટલા પ્રબળ હોય તો પણ અંતર્મુહૂર્તમાં એનો નાશ થાય છે, કારણ કે એનો આધાર તૂટી ગયો. આધાર શું હતો? મોહ હતો. મોહનીય તૂટી ગયો. તો જૈન દર્શન એક જબરજસ્ત એવું દર્શન છે, જે કહે છે કે બહુ જ્ઞાનનું અભિમાન રાખીને ચાલો. મેં લક્ષ્ય શું રાખો? મોહનીય તૂટવો જોઈએ. અને મોહનીય વૈરાગ્ય વિના તૂટે? મોહનીયને તોડવા માટે ત્યાગ અને વૈરાગ્ય અને ઉપશમ આ એકમાત્ર એનો ઉપાય છે. મોહનીય તોડવું હોય તો શું થાય? જ્ઞાનાવર્ણીય તોડવું હોય તેમાં કઈ વાંધો નથી, બેહી જાઓ બનારસમાં જઈને કોઈ ગુરુને પકડી લ્યો અને એક એક ગ્રંથ 6-6 દર્શનના મંડો વાંચવા, ક્ષયોપશમ થઈ જશે, ઘણો ઉઘાડ થશે, ઘણું કંઠસ્થ થશે અને એક એક સિદ્ધાંતોના તમે વાદ વિવાદના વિજેતા થઈ શકશો. પણ મોહ નહીં જાય, મોહ તો બળવાન થશે કે આ શીખવા આવ્યો છે તેની પાસેથી દક્ષિણા વધારે લઉં, કંઈક સારા સારા આપણને એ કંઈક આપે, ભેટ આપે. ગુરુની દ્રષ્ટિ ભેટ ઉપર હોય છે, શું શું આવે છે શું શું નહીં. મોહનીય કેટલું ચાલુ છે, ત્યાગના અંચળા નીચે મોહનીય ચાલુ છે, એ પકડાતું નથી. અને આપણા કરતા એ જ્ઞાની છે એમાં કોઈ શંકા નથી, પણ એનું જ્ઞાન મોહયુક્ત છે એટલે અજ્ઞાન છે. એનું જ્ઞાન નથી એવી વાત છે જ નહીં, સમજી લેજો. એ જ્ઞાની છે, આપણા કરતા તો 100 ગણો ચડિયાતો છે, પણ એને મોહ છે એનું શું કરવું? વાસનાયુક્ત જ્ઞાની છે. મોહ એ પ્રકારનો છે એને, પૈસાનો હોય, પદવીનો હોય, સિદ્ધિનો હોય, માનનો હોય, પૂજાનો હોય, સત્કારનો હોય, પ્રસિદ્ધિનો હોય, જય જયકારનો હોય, આ બધા સૂક્ષ્મ બધા પ્રકારો મોહનીયના છે. મોહનીયનું સ્વરૂપ બહુ વિચિત્ર છે, કૃપાળદેવ કહે છે. મોહનીયનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. હજારો વર્ષોની તપશ્ચર્યા કરનાર જ્ઞાનીઓ, યોગીઓ અને ધ્યાનીઓ એને મોહનીયે પળવારમાં પછાડ્યા છે, ઊંધે કાન નાખ્યા છે, બરોબર છે. અને એ આનંદ ગંજીએ કુંથુનાથ સ્વામીના સ્તવનની અંદર કહ્યું છે કે કુંથુજીનો મનડું કેમહી ન બાજે, મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન અને વૈરાગ્ય અભ્યાસે, પણ વૈરીડું કઈ એવું ચિંતવે નાખે અવડે પાસે. 60,000 વર્ષનું તપ વિશ્વામિત્રનું, એ 60,000 વર્ષનું તપ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં. નંદીસણ મુનિ આવો જબરજસ્ત આચાર્ય, પણ એ સ્થુલીભદ્રના ચાળાએ એ વેશ્યાના ઘરે જવા માટે એને રજા માગી અટપૂર્વક, અને ગયા તો ચારિત્રથી ભ્રષ્ટ થયા. અરણિક મુનિ, આવા બધા મુનિઓના દ્રષ્ટાંતો છે, જેવા તેવાના નહીં. જેવા તેવાના દ્રષ્ટાંતો નથી. આ અરણેક મુનિ, આ નંદીસેન મુનિ, આ બધા એના ચારિત્રથી ભ્રષ્ટ થયા. વર્ષોનો વૈરાગ્ય, હજારો વર્ષોનો ઉપાસેલો વૈરાગ્ય મોહનીય નિષ્ફળ કરે તો ક્યાં આપણે ઘા મારવાનો છે? અધ્યાત્મની સાધનામાં ક્યાં દ્રષ્ટિ મૂકવાની છે? સેના ઉપર? જ્ઞાનના ચાળે ચડવાનું છે કે મોહનીયના ઉપશમના વાત પકડવાની છે? મોહનીયનો ઉપશમ પકડવો પડે છે. એટલે જ્ઞાની મોહરહિત જ્ઞાન થવું, એટલે ચિત્તની શુદ્ધિથી જ્ઞાન થવું, એ આકરું છે, એ પકડાતું નથી આપણને. આપણું જ્ઞાન થાય છે પણ એમાં ચિત્તની શુદ્ધિની જરૂરત નથી. આપણે ગમે તે ગમે સાચા જ્ઞાનીની ઉપાસક હોય ત્યારે કે કોઈ પણ ગ્રંથ વાંચ્યો હોય તો પણ એ પેલા વ્રતધારી બને, પેલા પછાણ પછી ગ્રંથ વાંચે. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક, કૃપાળુદેવ લખે છે, ઇન્દ્રિય નિગ્રહપૂર્વક સંસ્કૃતનું આરાધન કરવું. એટલે પેલા ઇન્દ્રિયોને નિયમનમાં લાવવી, એટલે વ્રત નિયમ વગેરે કરીને કોઈને કોઈ, અને દરેકે દરેક ગ્રંથ માટે કોઈને કોઈ આવી પ્રકારનો આગ્રહ જ્ઞાનીઓએ મૂક્યો છે કે આ ગ્રંથની તમે જ્યારે સાધના કરો ત્યારે આટલું મિનિમમ ચારિત્રનું પાલન કરવું ચિત્ત શુદ્ધિ માટે. કે તમે ઇન્દ્રિય મોહની અંદર ખેંચાતા હો અને જ્ઞાનની ધારા ગ્રંથની ચાલતી હોય, પરિણમન નહીં થાય. એટલે વાત એટલી સરસ મૂકી છે, શુદ્ધિની મૂકી છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સિદ્ધિ. અને આની અંદર જગતના જીવો અથડાય છે, ગુરુ કે ન ગુરુ, જ્ઞાન કે જ્ઞાન ન હોય તો ચાલે. આ બે દ્વિધા છે. અને જ્ઞાનીઓએ આવી અદભુત કૃપાળુ દેવી એટલા માટે થઈને એક પદ મૂક્યું કે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન શું છે? ક્યાંય મગજની અંદર કોઈ ભ્રમ ન રહેવો જોઈએ કે આટલું બધું વાંચી નાખીશું, યાદ રાખીશું, આટલી શિબિરો કરીશું, આટલું સાંભળશું, ત્રણ ત્રણ કલાક, ચાર ચાર કલાક, ઘણી વાર તો આમ એવું ચાલે બસ અમે સવારથી સાંજ સુધી આઠ કલાક સાંભળ્યું. અરે ચિત્તની શુદ્ધિ નથી તો આ જે અંદર કચરો ભેગો કરો છો એ અજ્ઞાન સિવાય કંઈ નથી. આખી વાતને પકડવા જેવી છે. જેની દ્રષ્ટિ શુદ્ધ થઈ છે એને પરમાર્થ માર્ગ મેળવતા વાર નહીં લાગે, ગમે તેવો જે આપણે વાત નીકળી સ્વાધ્યાયમાં કે તીર્થંકરનો માર્ગ એ અબુધ અને અશક્ત હશે તો પણ એને પરમ સુખના હેતુભૂત થશે. અને ગમે તેવો વિદ્વાન હશે તો પણ એ હારી જશે, પામશે નહીં, કાંઈ અજ્ઞાનમાં વહી જશે. તો બે વાત મૂકે છે અહીંયા કે આટલા બધા પક્ષ થયા છે, આટલા બધા સંપ્રદાય થયા છે, એ સંપ્રદાયનો આધાર તત્વજ્ઞાન કે આ તત્વજ્ઞાન પ્રરૂપણા કરનાર વ્યક્તિ ગુરુ ઉપદેશક. જ્યાં જ્યાં પંથ જુદા પડ્યા એનો આધાર તત્વજ્ઞાન? તો કે ના, ઉપદેશક. ઉપદેશકથી માર્ગ જુદો પડે. ગમે તે જગ્યાએ કોઈ ફાટો પડે ત્યારે ફાટામાં કેન્દ્રમાં કોણ હોય? ઉપદેશક હોય, તત્વજ્ઞાન ન હોય. કેટલી ખૂબી છે અને એ પડે છે એટલે કહે છે કે આ એનું કારણ એ છે કે સાચો ઉપદેશક છે નહીં. એટલે શાસ્ત્રોએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે આટલા બધા ભિન્ન ભિન્ન માર્ગો જે થયા તેનું કારણ કે માર્ગને જાણતા નથી અને માર્ગની વાત કરે છે, તત્વને જાણતા નથી અને તત્વની વાત કરે છે. બહુ સ્પષ્ટ વાત છે. સિદ્ધાંત અને પ્રરૂપણા એ સમગ્રપણે જીવનની અવસ્થાથી થવી જોઈએ, એ જીવનની અવસ્થા નથી. અવસ્થા એ સદગુરુ પદ છે. અવસ્થા એ આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, આ એની અવસ્થાના લક્ષણો છે અને આ પૂરેપૂરા તીર્થંકર પરમાત્મામાં છે. એટલે કહે છે કે એ સદગુરુ જ પ્રાપ્ત થવા જોઈએ, અસદગુરુ ન ચાલે. અખાનું ઉદાહરણ આપીને સરસ વાત કરી છે કે ભગવાન મારા ગુરુ જ કરવા છે, તો કે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગળિયા બળદને નાખીનાથ, ધન હરે ધોખો ન હરે. એ અખા એવા ગુરુને શું કરે? ગમે તેવો પકડી લીધો, ગાદીપતિ કોઈ હોય, મઠાધીશ હોય, આશ્રમ અધિપતિ હોય, આ બધાને પકડી લીધો અને ગુરુ કરી નાખો, તો કે છે ગળિયા બળદને, આ જ ગળિયો થઈને બેસી ગયો છે. વિતરાગના માર્ગની અંદર વિહરમાન સતત વિચારતો છે. ત્યાગી જેને સંસારનો સર્વતંગ પરિત્યાગ કર્યો છે એ એક સ્થાને બેસે છે નો, એનું સ્વરૂપ શું છે? વિતરાગના સાધુનું સ્વરૂપ શું? મૂળભૂત લક્ષણો તો કે ભિક્ષાનો આહાર, પછી પાદ વિહાર, ભિક્ષાનો આહાર, પાદ વિહાર અને કેશ લોંચન, એવી એની કાય સંલિનતા. આ એના માર્ગના પાયાના તત્વો કીધા. ઓળખવો હોય સાધુને ઓળખજો. કેવી રીતે ઓળખશો? તો કે આ રીતે ઓળખાય વિતરાગનો સાધુ. એટલે એને જગતની અજાયબી કીધી. હવે જો એ ન હોય તો બીજા સાધુમાં આ સાધુમાં ફેરશું? બીજા સાધુમાં અને આ સાધુમાં ફેરશું? પ્રશ્ન બહુ સરસ થયો હતો. એકવાર મેં કહ્યું તો ફરીથી કહું છું, હું વિદેશ ગયો હતો અને ત્યાં મને એક સદગ્રસ્તના ત્યાં ઉતારો થયો. એણે મને કહ્યું કે મારો દીકરો છે, ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન એબ્રોડ. આ વિદેશની ધરતી ઉપર જ એ જન્મો છે અને મોટો થયો છે. પણ મારું તો સદભાગ્ય છે કે મારા દીકરાને સાધુના દર્શન થયા, સાધુની એને વ્યાવચ કરી, સાધુનું એને ઓળખાણ થયું. મેં કીધું તમારા દીકરાએ જો ઇન્ડિયા ગયો નથી તો સાધુ ક્યાંથી જોયા? તો કે હમણાં થોડા વખત પહેલા જે સાધુ આવ્યા હતા એનો ઉતારો મારા ઘરે જ હતો. ભારતમાંથી ઘણા જાય છે સાધુ વેશ રાખીને, અને બધી સેવા મેં દીકરાને સોંપી દીધી હતી. દીકરો આવ્યો, મેં પૂછ્યું કે પંચ પરમેષ્ટિમાં સાધુ છે, આ સાધુનું ઓળખાણ શું? તો કે ફર્સ્ટ ક્લાસ સાવરમાં નાથ નાય છે, અમારી યારે ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરે છે બ્રેડ બટરનો, અને હું એને મૂકવા જાઉં છું, એસી એનો રૂમ છે. આમાં આ સાધુના બધા લક્ષણો હું તો જાણું છું, કેમ કે હું 8 દી ભેગો રહ્યો છું. મેં કીધું તમારો દીકરાએ સાધુને જાણ્યો નથી, પણ કોઈ દી જાણી શકશે નહીં. એ જે દી કદાચ ઇન્ડિયામાં આવશે ને તો કે આવો સાધુ હોય? અમને સાધુનું જો નાનપણથી એને જે સાધુની ઓળખાણ થઈ છે એ મગજની અંદર ચિત્ર આવ્યું છે. કયું છે? આવી રીતનું. હવે અહીંયા આવીને જુઓ તો કે સમજે આ તો કોઈ અલગારી લાગે છે. આવું સાધુ તો આવી ખોટી માન્યતા બેસી જાય, સાધુની ઓળખાણ પણ ભૂલી જવાય. અહીંયા કે છે કે એવા ગળિયા બળદને નાખી નાથ, એ ધન હરે પણ ધોખો ન હરે. તારા પૈસા પડાવી લેશ, પૈસા પડાવી લેશ, પણ ધોખો એટલે તારો જીવનનો જે મેલ છે, સંસાર છે, એ ધોખો છે, એ તારો નાશ કરી શકશે નહીં. ધન હરે ધોખો ન હરે. અખા એવા ગુરુનું શું કામ? ગુરુ કરવો, ગુરુ કરવો, આવો ગુરુ કરવો, લૂંટાઈ જાય એવો? તો સદગુરુ જ પ્રાપ્ત થવા જોઈએ. કુગુરુ, અસદગુરુ, સંપ્રદાય ગુરુ કોઈ ના ચાલે. જૈન છે તોય નહીં ચાલે. જુઆ કૃપાળ દેવ સાહેબ, મારા સંપ્રદાયની અંદર છઠ્ઠા ગુણ સ્થાનકે છે એ ગુરુ ખરા? તો કે નહીં. સંભવે શબ્દ મૂકો છો એટલે મેં પેલા કહ્યું હતું કે છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલાને સંભવે છે જેવું કૃપાળુદેવે લખ્યું નથી. 837 પત્રમાં ખુલાસો કર્યો છે કે કયા ગુણ સ્થાનકે સંભવે શબ્દ છે, એટલે બધામાં છે એવું માની લેવાનું જરૂર નથી. અને સંભવે કેનામાં એ હવે વિચાર કરે, એ મુમુક્ષુ સિવાય કોઈ વિચાર કરી શકે નહીં, એ અધિકાર મુમુક્ષુનો છે. 13મા ગુણસ્થાનક વાળો નથી, 6ઠા ગુણસ્થાનક વાળો તેરમાની બરોબર છે. સદગુરુમાં પરમાત્મા બુદ્ધિ રાખવી, પરમેશ્વર બુદ્ધિ રાખવી કૃપાળુદેવ કહે છે. પણ એ રાખી શકે કોણ? મુમુક્ષુ. એટલે એ બરોબર પકડે કે એનું જે કંઈ સ્થાન છે એ જ પ્રકારે જેનું પ્રવર્તન છે, આવી ચિત્તની શુદ્ધિ જેની છે. અમને વાસિત બોધ જોઈતો નથી, નિર્વાસિત બોધ જોઈએ છે. તમામ પ્રકારની મોહની એક એક પ્રકૃતિની વાસનાથી જે મુક્ત થયો છે, ભલે તેરમા ગુણસ્થાને કે નથી પહોંચ્યો, એવો સદગુરુ એ વાત મૂકી છે. અને આવાનો જો ભેટો થાય તો યશો વિજયજી મહારાજે સરસ કહ્યું કે મોક્ષનું તિલક તો મને ખુદ પરમાત્મા ભગવાને આવીને કર્યું છે. આ ભગવાન આવો પુરુષ મળે તો સાક્ષાત ભગવાન આવ્યો છે, ભગવાનનો પ્રતિનિધિ સાક્ષાત એ આપણી પાસે આવી અને તને સંકેતનું દાન કરે છે. ગઈ દીનતા સબહી અમારી, પ્રભુ તું જે સમકિત દાન ને. અમારી બધી જ દિનવૃત્તિઓ ખલાસ થઈ ગઈ, કેમ કે દાન કરનાર જે છે એ કેટલો પ્રભુત્વવાળો છે, એટલે અમારી પાસે એવી વસ્તુ આવે જ નહીં. એટલે 8મો 37મો પત્ર શ્રીમદજીને ઓળખવા માટેનું સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે. ઓળખો ગુરુને, ઓળખો, ઓળખશો તો માર્ગની પ્રાપ્તિ કરવા માટેનું સરળ થશે. આ વાત મૂકીને હજી લક્ષણો ચાલુ છે. મુનિશ્રીએ બંધ નથી કર્યું, વચમાં આર લીધું સાઈડ ટ્રેક 837નો પત્ર. આને લગતા કોઈ આપણા પ્રશ્ન હોય તો આપણે વિચારીએ ફરી પાછા, નહીં તો આપણે ગાથા ક્રમાંક 10નો હજી ચાલુ છે એમાં જ જઈશું.
અહીંયા જે છઠ્ઠા ગુણસ્થાનકની વાત કરી તો છઠ્ઠા ગુણસ્થાનકમાં બાહ્ય વેશ કે બાહ્ય સર્વસંગ પરિત્યાગ તો હોય, એથી એ છઠ્ઠું બની નથી જતું ને. ભાવથી તો જોઈએ તો એના લક્ષણો અહીંયા આપ્યા નથી, એ સ્પષ્ટ તો થયું. તો અન્ય માર્ગની અંદરમાં એટલે જૈન સિવાય ત્યાં આવા કોઈ ગુણસ્થાનક નહીં કે એવી કોઈ વ્યવસ્થા નથી બતાવવામાં આવી નથી, ત્યાં પણ આવી દશાવાન પુરુષો તો ત્યાં પણ હોઈ શકે. હવે એના સંદર્ભમાં આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે 19મી ગાથા યાદ આવે, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. તો ત્યાં સદગુરુને કારણે જ એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ થાય છે, મોક્ષનો અધિકારી બને છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એ સ્થાને જે ગુરુ છે જેના કારણે એને આ પ્રાપ્તિ થઈ, એ ગુરુ કયા સ્થાનના ગણવા, અથવા તો એને એ સાચા સદગુરુ માનીએ કે કેમ? આ એક પ્રશ્ન થોડો વિચારવા છે. એને બાહ્ય પરિત્યાગ હોવો અનિવાર્ય છે?
જે વાત મૂકી છે એનું હાર્દ સમજવા પ્રયત્ન કરીએ. વિરતીપણું કહ્યું છે, શબ્દ છે વિરતીપણું. વિરતિ એટલે રતિ ભાવથી વિરામ પામ્યો છે. તે સંસારના પ્રત્યેક પદાર્થો પ્રત્યે જેનો રતિભાવ એ વિરામ પામ્યો છે, એટલે એ સંસારથી સંપૂર્ણપણે ઉદાસીનતા છે. ગુણસ્થાનક એ જૈન ધર્મની પરિપાટી છે, વિરતી માર્ગની પરિપાટી નથી. વિરતી ગમે તે જીવને ગમે તે અવસ્થામાં ગમે તે સંપ્રદાયમાં સંભવી શકે છે. જૈન માર્ગની પરિપાટીની અંદર એને માટેનો શબ્દ મૂક્યો છે. વેદાંતની અંદર એને મૂક્યો છે પરમહંસપણું, જે એની અંદર જેમ હંસની અંદર વિવેક છે એમ એ સંસાર અને મોક્ષને એવા બધાનો ભેદ કરી શકે છે. આવી પ્રકારની અદ્ભુત અવસ્થા એ પરમહંસપણાની છે. એવા દરેકે દરેક શબ્દની અંદર બૌદ્ધ દર્શનની અંદર એ શબ્દ મૂક્યો છે, પારમિતાનો શબ્દ મૂક્યો છે કે એવી પ્રકારનો એને સંબોધિ શબ્દ મૂક્યો છે, અથવા તો બીજો શબ્દ છે બુદ્ધના ગુરુઓને શું કહે છે, લામા નહીં ચાલો, એ તો ઉદ્બોધન છે, ગુરુ શબ્દ છે બુદ્ધનો, પણ આપણે ભૂલાઈ ગયો છે. એવી રીતે પ્રત્યેક દર્શનની અંદર આ શ્રેણી આ જ છે વિતરાગતાની, સર્વવિરતીપણાની. પણ એને માટે એના ધર્મની અંદર શ્રેણીનું સ્વરૂપ જુદું છે, એ વ્યવહારિક સ્વરૂપ છે. એટલે આપણે કંઈ જે છઠ્ઠું ગુણસ્થાનક કહ્યું છે એ જૈન દર્શનની અપેક્ષા એ વાતને સમજવાની છે, વૈરાગ્યની અપેક્ષા એ નહીં. વિરતી તો કોઈ પણ સ્વરૂપમાં જીવને હોઈ શકે છે, એટલે 15 ભેદે સિદ્ધ થાય છે. શું કામ થાય છે? તો એનું કયું ગુણસ્થાનક? તો કે એકય નહીં, અને છતાં સિદ્ધ થયા. તો ત્યાં એ પરિપાટી વ્યવહારિક નથી, તાત્વિક છે. અને તાત્વિકની અંદર નામ ગમે તે હોય, યશો વિજયજી મહારાજે એ પદ મૂક્યું કે અબ મેં સાચો સાહિબ પાયો. એ પદની અંદર લખ્યું કે શબ્દ ઝઘડો શું કરવો, તમે ગંગાને ગંગા કહો, સુર નદી કહો, જે કહો તે કહો, પણ જે પતિત પાવીની છે, પાવની છે, એ ગંગા છે. પછી એને સુર નદી કહો કે બીજું કહો, ભાગીરથી કહો કે હિમાલયમાં 10-15 નામ એના આવે છે, અલકનંદા કહો, જે કહેવું હોય તે કહો. તો ગુણથી વસ્તુ પકડવાની છે, બહારના વ્યવહારની શ્રેણીથી નહીં. અને એટલા જ માટે કૃપાળુ દેવે જો કેટલી બધી સૂક્ષ્મતા વાપરી છે કે સંભવે શબ્દ શું કામ મૂક્યો, કે આ પરિપાટીની અંદર આ જગ્યાએ આવ્યું તો છે જ એવું ક્યાંય કહ્યું નથી. હોઈ શકે, પણ જેનામાં હોઈ શકે એ આ ગુણસ્થાને કે અવશ્ય હોય, હોવો જોઈએ. વિરતી માર્ગ છે આ. વિરતી છે એટલે સમસ્ત સંસાર જીવનથી ઉદાસીનતા છે, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. આ ઉદાસીનતા જો ન આવે, આજે આ જે કાંઈ બીજા ગુરુઓ જેને કહીએ છીએ આ બધા, એને સંસારથી તમામ સંપૂર્ણપણે ઉદાસીનતા છે એવું દેખાય છે. તો ત્યાં આપણને ખ્યાલ આવે કે એ વાતને એને પકડવી જોઈએ. માત્ર ને માત્ર વિતરાગ દશાના ઉપાસક અને માત્ર કૈવલ્ય દશાના ઉપાસક એ શબ્દ કૃપાળદેવે 837માં મૂક્યો, શરૂઆતમાં. જેમ મુમુક્ષુની અંદર કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, આ એની એક આંતરિક અવસ્થા છે. માત્ર મોક્ષ અભિલાષ, આ એની એક આંતરિક ભૂમિકા છે. અંતરંગ અવસ્થા બરોબર છે, પણ અંતરંગ અવસ્થા વ્યક્ત થાય ને એ રીતે, એ છૂટતું જાય ને. અંતરંગ અવસ્થાનું લક્ષણ શું? તો વિરતિ એ અંતરંગ અવસ્થાનું લક્ષણ છે. તો એ રીતે અહીંયા મૂક્યું છે કે એવું હોય છે, એટલે અન્ય મતની અંદર અન્ય ત્યાગીઓ એને પણ જ્ઞાન થાય છે, એ પણ સિદ્ધત્વને પામે છે, મોક્ષ પદને પણ પામે છે, સંસારથી મુક્ત થાય છે, અને એના દ્વારા અન્ય જીવો પણ મુક્ત થતા હશે. નિષેધ નથી જૈન દર્શનમાં, એનો નિષેધ નથી. ત્યારે જ આનંદગણ એમ કે જિનવરમાં સડ દર્શન જીન અંગ ભણી જે, જિનવરમાં સઘળા દર્શન સમાય છે. આ આધ્યાત્મિકતાનો એપ્રોચ છે કે આધ્યાત્મિકતા એ પરિપૂર્ણ છે, અને આંશિક સ્વરૂપ એનું વ્યવહારિક છે, એ દાર્શનિક સ્વરૂપ છે. પણ દાર્શનિક સ્વરૂપને સર્વસ્વ નહીં માનો, વ્યવહારિક સ્વરૂપ જે છે એ પૂર્ણ છે, અને એ આ બધા ભેદથી પર છે. એટલે શુદ્ધ સંકેતનો શબ્દ પ્રયોગ શ્રીમદ સિવાય 2500 વર્ષની પરિપાટીમાં આવ્યો નહીં, અથવા કૃપાળુ દેવો મેકો. આ બધા હોવા છતાં ક્ષય ઉપસમ, ઉપસમ અને ક્ષાયિક શુદ્ધ સંકેત, અને એનું લક્ષણ આપી દીધું, જેમાં ભેદનો પક્ષ, જેમાં સંપ્રદાયનો ભેદ, ગચ્છનો ભેદ, મારા તારાનો ભેદ નથી, અને પક્ષ નથી કે મારા ગુરુએ કીધું છે એટલે સાચું. આવું મમત્વપણું જે મોહતત્વની પ્રકૃતિ છે એવું જ્યાં નથી. સૌભાગભાઈને પણ કહ્યું, નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત્પુરુષ ઓળખાય, કારણ કે સત્પુરુષને કોઈ પક્ષ નથી તો ઓળખાય. અનેક રીતે કૃપાળુદેવના બોધની સંગતિ કરીએ, સંદર્ભ લઈએ અને એને સમજવા માટે પ્રયત્ન કરીએ તો ક્યાંય વિરોધ આવતો નથી. અન્ય દર્શનમાં પણ આવા ત્યાગી મહાત્માઓ અને આવા અનેક પ્રકારના છે, અને એટલા જ માટે થઈ ભક્તામર જેવા સ્તોત્રની અંદર માનતુંગ સુરીશ્વરજી કહે કે જગત આખાનું સુખ તું આપનારો છો માટે તું જ શંકર છો, અને તે જ બધાને આ ભાવ ઊભા કરવા માટે તું જ બ્રહ્મા છો, તું જ વિષ્ણુ છો અને તું જ કૃષ્ણ છો. કેટલી કેટલી આનંદ ઘન એમ કહે કે રામ કહો રહેમાન કહો કોઈ કહો મહાદેવરી. આ જૈન જે સાચા અધ્યાત્મ મુનિઓ છે, બધા આત્માઓ અધ્યાત્મ, આ એ પરંપરામાં શ્રીમદ રાજચંદ્ર છે. આનંદ ઘન, હરિભદ્ર સુરી, યશો વિજયજી, કુંદકુંદાચાર્યજી, અમૃતસાગર સુરીજી, આ બધાની પરંપરા છે. દેવચંદ્રજી, એની અંદર રાજચંદ્રની પરંપરા છે. એ ક્યાંય સંપ્રદાયથી સીમિત થયા નથી, સંપ્રદાયથી આબદ્ધ થયા નથી. એટલે એમની એમની પરંપરામાં વિતરાગતાને મહત્વ છે. સૌથી વધારે મહત્વની વાત હોય તો આ ધર્મનું લક્ષણ જો કંઈ હોય તો વિતરાગતા છે. જો વિતરાગતાનો અભાવ હોય તો આ માર્ગ નથી. અને આ બાકીના જીવનમાં પણ, બીજા દર્શનમાં પણ, આખરે મૂળ આખી અધ્યાત્મ સંસ્કૃતિનો બેઝ વૈરાગ્ય કે ભોગ, ત્યાગ કે ભોગ, ત્યાગ. ગમે તે દર્શન હોય, અધ્યાત્મનો જો હોય, ગમે તે હોય, તો ભોગથી મુક્તિ નથી. પદાર્થ ત્યાં, પદાર્થના ભોગથી, પદાર્થના સંગથી મુક્તિ નથી. ત્યાગ અને વૈરાગ્ય છે. પછી ભર્તૃહરિનું વૈરાગ્ય સતત વાંચો, વિવેક ચૂડામણી વાંચો, શંકરાચાર્યજી મહારાજનો. બધી જગ્યાએ માત્ર થોડા કાળની અંદર, ગુલામીના કાળમાં કહો, સંસ્કૃતિ પરાસ્ત થઈ એવું ધર્માંધ આક્રમણમાં કહો, કે કેટલાક આચાર્યો વિતરાગતાનો માર્ગ ચૂકી ગયા. અને કૃપાળુદેવે સ્પષ્ટ લખ્યું કે શૃંગાર મિશ્રિત ધર્મની સ્થાપના કરી ભોગની, અને શૃંગાર મિશ્રિત ધર્મ થયો તો કહ્યું કે લોહીનો ડાઘો લોહીથી ન જાય, એને વૈરાગ્ય રૂપી જળ જોઈએ. એ ચૂકાઈ ગયો વિવેક. જ્યાં વૈરાગ્ય ગૌણ થયો ત્યાં માર્ગની અંદર પ્રદૂષણ દૂષિત થયો, માર્ગ દૂષિત થયો. સાધનાનો માર્ગ, મોક્ષનો માર્ગ, કલ્યાણનો માર્ગ દૂષિત થયો. વૈરાગ્ય અને ઉપશમ નબળા પેડા. મુનિશ્રીને એટલા માટે 512 સુધી વ્યા જાય, પત્ર વાંચતા વાંચતા 6 પદનો પત્ર લખ્યા પછી 2 વર્ષ સુધી કહ્યું કે મુનિ, તમે જૈન શાસ્ત્રો વાંચવાનું બંધ કરો અને યોગ વાસિષ્ઠ અને એવા ગ્રંથો વાંચો જેથી વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થાય. વૈરાગ્ય અને ઉપશમ એ પાયો છે. તત્વજ્ઞાનના ગ્રંથો હતા તો પણ એમ કહ્યું કે તત્વજ્ઞાનના ગ્રંથોને હમણાં ગૌણ કરો, કારણ કે વૈરાગ્ય અને ઉપશમ નહીં હોય તો આ તત્વજ્ઞાન પરિણિત થશે નહીં. એમ અહીંયા જે વાત કરે છે સદગુરુની, એ સદગુરુની ભૂમિકામાં સદગુરુ આવો વૈરાગ્ય વાસિત હોવો જોઈએ. એમાં એની ઉણપ ન ચાલે, ગમે તે બહાને, કોઈ બહાનું નથી. કેવલ અને કેવલ વિતરાગતાનો ઉપાસક, કેવલ અને કેવલ એક કૈવલ્ય દશાનો ઉપાસક, એ સિવાય બીજી કોઈ વાતને અહીંયા અનુમતિ નથી. જ્ઞાનીની કોઈ એની મોર નથી. હવે જ્યાં આ પ્રકારની મિશ્રણ આવી ગયું છે ત્યાં તેટલા પ્રમાણની અંદર વાત હળવી થઈ જાય છે, ડાયલ્યુટ થઈ જાય છે. અને ડાયલ્યુટ થવાના કારણે જીવની અંદર સંસાર સંબંધી જે ગુણો છે એને પોષણ મળ્યા કરે છે. હવે એનો રાગ છે, દ્વેષ છે, એ ભાવો છે સંસાર તરફના, તો પદાર્થ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે આવા એના ભાવો કાયમ રહે છે. કારણ કે મૂળ ખોટું છે. મૂળ ખોટું હોવાના કારણે પછી એનો આગ્રહ, પછી એનું અસદ અભિમાન, પછી એનો અભિનિવેશ, પછી એનું મોહ મારાપણું, કેટલું બધું છે. મમત્વનો અભિનિવેશ, આગ્રહ કેટલો બધો છે. આ બધાનું કારણ શું? કે મૂળમાં કંઈક ખામી છે, મૂળ કંઈક દોષિત છે, મૂળમાં આ શુદ્ધિ સિવાય કંઈ ન જોઈએ. પોતે ઉપાસક છે બસ, પછી ક્યાં પ્રશ્ન હતો? તો એ તો કયું છે, પ્રશ્ન ક્યાં હતો? પણ વીરતી આંતરિક છે કે બાહ્ય છે? પણ એ જ વીરતી ભાવ વિના ઉપાસના ક્યાંથી થશે? એટલે વીરતી ભાવ વિના ન થાય. સમજો પેલા વીરતી ભાવ છે કે નહીં. કૃપાળુ દેવ કે છે મારી અંતરંગ દશા નિર્ગ્રંથની છે અને વેશમાં અમે વ્યવહાર વણિક છીએ. આપણે કહ્યું કે ગાંધીએ કીધું કે આની જાત વિતરાગીની છે, વેપારીની નથી. તો કઈ દશાથી કહ્યું? અંતરંગ દશા. તો સદગુરુના આ લક્ષણો જે છે એ વિરતીધર અને સંભવિત એટલા માટે કે બાહ્ય હોય તો અંતરંગ ન હોય તો ન ચાલે. એ છે છતાં અંતરંગ ન હોય તો ન ચાલે. આમ સ્પષ્ટ રીતે કહ્યું છે, બહુ સ્પષ્ટ. સંભવે શબ્દ મૂકીને ક્યાંય તો આપણે પાછું જોડી ન દઈએ કે જેટલા છઠ્ઠા ગુણ સ્થાનકે છે એ બધા સદગુરુ છે. તો પછી સમજો તો એ વાત સ્પષ્ટ મૂકી છે. એટલે ગોટાળો ક્યાંય કરવો નહીં. ઊભો થાય છે ખોટે ખોટો, એ થાય છે આપણા બુદ્ધિના ખેલથી. બસ તો પછી આપણે આપણી વાત કરો ને, પછી આપણે એની ચર્ચા બીજી નહીં કરીએ. તો એની ઉપાસક, એની ઉપાસક દશા પકડાય છે ને, બસ તો એની ઉપાસક દશા પકડાતી હોય તો એ સદગુરુનું લક્ષણ છે. પેલા ભૂમિકા છે, પેલા ચાર લક્ષણો છે, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. એ બાહ્ય અવસ્થા છે. એ બાહ્ય અવસ્થાથી એનું જીતેન્દ્રિયપણું, એનું સંયમીપણું, એ સંયમ ધર્મની અંદર સ્થિત થાય છે. એટલે પાંચમું એનું આધાર આવ્યો પ્રત્યાખ્યાન. એટલે હવે જગતથી પાછો ફરે છે, પાપથી પાછો ફરે છે, પાપની પ્રવૃત્તિથી પાછો ફરે છે, પાપના સાધનોથી પાછો ફરે છે. આ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે જગતના વ્યવહારોથી હવે અંતર્મુખ થાય છે, બાહ્યમાંથી એની ગતિ અંતર તરફ જાય છે. અને હવે એની ધારણા, મનન, ચિંતન, અનુપ્રેક્ષા, નિધિ, ધ્યાસન, આ બધું જે છે, જે વેદમાં શંકરાચાર્ય જે કહ્યું ને કે આત્મા જેને પામવો છે એને આત્માને વાંચવો, વિચારવો, સાંભળવો અને ચિંતવવો અને નિધિ ધ્યાસિત થવું, તો એ કરવાનું છે. તો પેલા ચાર અંગ છે એ ભૂમિકાના અંગ છે. ભૂમિકાના એટલા માટે કે આ જીવ સંયોગી છે, દેહ સાથે છે, દેહને ઇન્દ્રિયો પણ છે, ઇન્દ્રિયોને એના વિષયો પણ છે. હવે એ વિષયોને ઇન્દ્રિયો એને સાથે હોવાને કારણે સહજ છે, સાથે છે, એને બાધારૂપ ન બને એટલે પહેલાં એણે જીતેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું, એટલે 40મા પત્રમાં કૃપાળુ દેવે ચાર ગુણ મૂક્યા કે તત્વ પામવાનું ઉત્તમ સાધન પાત્ર કોણ? વિશાળ બુદ્ધિ, પછી સરળતા, મધ્યસ્થપણું અને જીતેન્દ્રિયતા આવી ગઈ. આ ત્રણેય હોય અને જીતેન્દ્રિયતા ન હોય તો એટલી સરસ રીતે ગૂંથણી થાય છે તત્વજ્ઞાનની, એકમેકને પૂરક અને શું જોઈએ ત્યાં એ વાતને બરોબર જ્ઞાનીઓએ મૂકી છે કે આ જીનેન્દ્રનો માર્ગ છે એ ક્યારેય ભૂલાવવું ન જોઈએ. જીનનો માર્ગ એટલે જીતી છે ઇન્દ્રિયો, જેણે ઇન્દ્રિયોના વિષયોને અને મનના કષાયોને પૂર્ણપણે જેણે જીત્યા છે એ માર્ગનો આ એનો અનુયાયી છે. એ વિષય કષાયને અબાધિત રાખીને વાત કરે એને આ આત્મકલ્યાણનો માર્ગ છે નહીં, ભૂમિકા વિનાની વાત છે. તો એ જીતેન્દ્રિયતા કહી છે. એમ ચાર યોગ અષ્ટાંગ યોગમાં પણ બહુ સરસ કહ્યું છે કે યમ નિયમ ઇઝ અ મસ્ટ, આસન પ્રાણાયામ એ જોઈએ. એટલો એને ક્યાં સુધી જીવનમાં વશ, ઇન્દ્રિયો ઉપર તો કાબુ, પ્રાણવાયુ પણ કાબુ ઉપર આવી જાય. જે શ્વાસોશ્વાસ છે એ પણ એને સ્વવશ રહેવા જોઈએ. કેટલું કઠિન છે, એ સહજ છે, એ આપણા વશમાં બહુ આવી ન શકે. આપણે ઈચ્છીએ ત્યારે શ્વાસ લઈને ન લઈએ તો કે ના, એ પણ અભ્યાસ કર, એ પણ એક સાધનાનો માર્ગ છે. અને સાધનાના માર્ગની અંદર યોગીઓની એવી સ્વવશ અવસ્થા થાય છે કે ધારે એ રીતે પોતાના પ્રાણને પણ જે વશમાં રાખે છે, એ ત્યારે પ્રાણને વશમાં રાખનાર એ તત્વ શરીરથી પર કે શરીરનો ભાગ, શરીરથી પર, બસ એ આત્મતત્વ એનું એટલું પ્રભાવિત થયું. આવું આત્મતત્વથી એ કલ્યાણના માર્ગની સાધના ધ્યાનની કરી શકે છે, નહીં તો એનું ધ્યાન કોઈ દી સિદ્ધ ન થાય, એને સમાધિ પણ પ્રાપ્ત થઈ શકે નહીં. થાય તો ભ્રાંત હોય, સ્પષ્ટ ન હોય. સ્વવશ યોગી નિયમસાર શાસ્ત્રની 146મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યજી આ વાત મૂકી છે, સ્વવશ યોગી. અને એ ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્યની ટીકાના આધાર ઉપર હમ્પીના આચાર્ય સહજાત્માનંદ ઘનજીએ કૃપાળુ દેવ વિશે ઉપાદેય પદે ઉપાદેયતા એ નામનું પુસ્તક લખીને કહ્યું છે કે જે સ્વવશ યોગી છે એ તીર્થંકર સમાન છે. સ્વવશ યોગી, કૃપાળુ દેવ સ્વવશ યોગી હતા, શબ્દ છે એવો શાસ્ત્રમાં જ, સ્વવશ યોગી એ નિયમસારની ગાથામાં છે. જે સ્વવશ છે તો સ્વવશ કઈ અપેક્ષા એ કે આ જે શરીર આત્મા સિવાયનું જે છે તો એમાં યમ નિયમ આસન અને પ્રાણાયામ, બેસવાની પદ્ધતિ, શરીરનું પોસ્ચર પોઝિશન, આ બધું શરીરના અંગો હાડકા સાથે સંસ્થાન સાથે સંબંધ છે. અને આસનમાં કે છે એના ઉપર પણ તું કાબુ લે. એક આસનમાં બેઠો હોય તો 1.5 કલાક સુધી એમાં ને એમાં બેસી શકે, પણ શરીરના અંગો જ, ભલે અંગો રહ્યા, શરીરના અંગોને કંટ્રોલ જે કરી શકે છે એ શરીરથી પર કે શરીરનો ભાગ. તો આખી વાત એ છે કે દેહ હોવા છતાં દેહને વશમાં લઈ લીધો ત્યારે એ જ્ઞાની થાય છે, તો એ દેહાતીતપણે વર્તી શકે છે. હવે એના વર્તનમાં દેહનું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી, પણ આત્મા, ત્યારે એને મનને પણ પોતાના વશમાં રાખ્યું છે, પ્રાણને પણ પોતાના વશમાં રાખ્યા છે. કેટલી અદ્ભુત અવસ્થા છે જ્ઞાનીની, અદ્ભુત અવસ્થા. અને એના માટે કંઈ બીજું વર્ણવી ન શકાય, એટલે કૃપાળુ દેવે એક જ ગાથા કીધી છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. વર્તે છે, આપણે એમ થાય કે વર્તન શેનું થાય, શરીરનું થાય કે આત્માનું થાય, અર્થ કે શરીર સિવાય વર્તન થઈ શકે? તો કે હોવા છતાં એનો દેહ વર્તી શકતો નથી. દેહનું એકેય તંત્ર, હાડ માંસ ચામડા એનું જે કંઈ સપ્ત ધાતુ છે તે, અને એનું મન છે તે, અને એમાં પ્રાણથી શરીર ચાલે છે, આ બધા પંચમહાભૂત એનો વશ કરીને બેઠો છે અને છતાં વર્તે છે. પરિસ્થિતિ તો વિચારો ક્યારેક જ્ઞાનીની, દેહાતીત પુરુષની. તો આ જે છે એવો પુરુષ એ આપણને કહ્યું છે. અત્યારે આપણો સમયની મર્યાદા છે, 10મી ગાથા આગળ ચાલે છે, હવે પાછા મુનિશ્રી પાસે એક એક લઈને વાત કરશે. અત્યારે તો માત્ર 837 પત્રો સંબંધિત વાતો હતી એની વિચારણા આપણે પૂરી કરીએ છીએ વિશેષ અવસરે.